प्रवचन नंबर 609 तारीख 11/2/96 71 मिनिट प्रश्नोत्तरी तथा गाथा 13 नो भावार्थ।
જીવને પૂતગલના સંબંધથી જોઈએ आत्मा ने कर्मना संबंधी उद्गमना संबंधी जुए तो नव तत्व ना भेदो उत्पन्न थाय छे खरा पण ए निमित्त नैमित्तिक संबंध अनुभूति ना काल मां एनो अभाव थाय छे निमित्त नो लक छूटी जाय छे निमित्त नो लक छूटे त्रिकाली उपादान नो लक्ष आवे त्यारे नव तत्व ना भेदो कोई देखाता नथी માટે નવું તત્વ વસ્તુ જ નથી નવું તત્વ અવસ્તુ છે વસ્તુ નથી એટલે અવસ્તુ છે જો આપણે એમાં વાંચી તેમની ગાથાના ભાવાર્થમાં પરાશ્રિત વ્યવહાર અને વેદાશ્રિત વ્યવહાર બે સંસારનું કારણ છે અગિયારમી ગાથા જેને ટંકોત્કર્ણ થઈ હશે અંદરમાં એને જ નિશ્ચયનો પક્ષ આવશે અને પક્ષાધિકરણ થઈ શકે વ્યવહારનો જરા જેટલો પણ પક્ષ થઈ જશે તો સમયસાર શાસ્ત્રને વિરુદ્ધ મળવા છતાં પણ એ ખાલી હાથે જશે માટે બહુ ગંભીર વિષય સારો વિષય કુદરતી આપણા ભાઈ જોગે આ પુરુષનો એ જન્મ થયો ગુરુદેવનો અને આ વાત બહાર આવી છે એટલે સમયસાર શાસ્ત્ર શું છે એ સ્થાનકવાસીનો જન્મેલાને ખબર નહોતી નામે ખબર અને મોટા પંડિતો દિગંબરના એને સમયસારનું કઈ બહુ માનતું હતું સમયસાર શાસ્ત્ર છે એ બોલીરાજે લખી ગયા છે પણ વાંચ્યું નહીં કોઈ સમયસાર શાસ્ત્ર એવી સ્થિતિ રહી ગઈ ગુરુદેવના પ્રતાપે એ સમયસાર પણ વાંચતા થયા કારણ કે સમયસારના પ્રશ્નો પૂછવા મળ્યા બધા એટલે પંડિતો કે અમારે વાંચવું પડ્યું ત્યાં સુધી પંડિતો કહેવા મળ્યા અને એ લાભનું કારણ છે બધાને પોતાને પડે હવે એ અવસ્થુ કઈ છે નવતત્વ કેવળ જ્ઞાન અવસ્થુ એમાં આવી ગઈ નવતત્વ આવી કે ના આવી આવી ગઈ ને નવતત્વ ભૂનપા પાત્ર ઉડન એ પરાશ્રિત વ્યવહાર છે સંવર્ત જ્ઞાન મોક્ષ ભેદાશ્રિત પણ વ્યવહાર જ છે વ્યવહાર એટલે અવસ્થુ વ્યવહાર એટલે અવસ્થુ શા માટે કે જયારે અંતર્મુખ આત્મા થાય છે અને ભગવાન ગ્રાયકને હારે શુદ્ધ ઉપયોગને જોડે છે ત્યારે કોઈ પણ પ્રકારના ભેદ દેખાતા નથી અભેદમાં ભેદ દેખાતા નથી માટે ભેદને અવસ્તુ જ પીવી જોઈ બીજો કોઈ ઉપાય નથી હું વાંચું એટલે તમને બધાને ખબર પડશે ભેદની ગાથાનો ભાવ આવે ભાવાર્થ આ નવ તત્વોમાં નવ તત્વો બહુ વચન કહ્યું નવ તત્વોમાં એક કરતા વધારે માં શુદ્ધ નહીંથી જોઈએ તો એટલે એ નવ તત્વના ભેદનું લક્ષ છોડીને પર્યાયના ભેદનું લક્ષ છોડીને એકલા અભેદ ટંકોત્કીર્ણ નાયક પરમાત્માને જયારે અંદરમાં જોવે છે એ જોનાર છે શુદ્ધ નહીં અને બોલો એનો વિષય છે એ પણ શુદ્ધ નહીં કહેવાય અભેદ થઈને પણ શુદ્ધ નહીં કહેવાય એમ શુદ્ધિના ત્રણ પ્રકાર કરે છે શુદ્ધિના વિષયને પણ શુદ્ધ નહીં કહેવાય અને પર્યાય પ્રગટ થઈ એમાં આત્મા જણાવો એને પણ શુદ્ધ નહીં કહેવાય અને બેને અભેદ કરીને પણ શુદ્ધ નહીં કહેવાય એમ શુદ્ધ નહીંથી જોઈએ તો જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે તે સિવાય એક શુદ્ધ આત્મા સિવાય એમ આ બધો નવ તત્વો છે ખરા પણ એમ કે છે તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી જુદા જુદા નવ તત્વો અનુભવના કાળે દેખાતા નથી ધ્યેયમાં જ્ઞાન દર્શન ચારિત્રના ગુણભેદ દેખાતા નથી અને જ્ઞેયમાં શુદ્ધ આત્માને અનુભૂતિ એવું દ્વૈત પણ ભાસતું નથી ફરીથી દ્રષ્ટિના વિષયમાં જ્ઞાન દર્શન ચારિત્ર જે ગુણો છે એ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે સહિત છે પણ ગુણભેદ દેખાતો નથી દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ નથી ગુણભેદ નથી દેખાતો માટે અવસ્થુ છે ભેદમાં ગુણભેદ દેખાતો નથી એટલો ગુણી દેખાય છે તેથી ગુણભેદને અવસ્થુ કહીએ એવી રીતે ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય છે એ જયારે શુદ્ધ ઉપયોગમાં એક નહીં થાય છે નાયક ભાવ ત્યારે જ્ઞાતા જ્ઞાન ને એટલે એવો કોઈ પણ ભેદ દેખાતો નથી. જ્ઞાતા ધ્યાન ને જે એવો ભેદ દેખાતો નથી ધ્યાનના કાળે, અને જ્ઞેય થાય છે ત્યારે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયનો ભેદ દેખાતો નથી. સમય એક છે, એકમાં ધ્યેયની મુખ્યતા છે, બીજામાં જ્ઞેયની મુખ્યતા છે. સમય એક છે એ દોતરાજીએ પાંચમી શાળામાં લીધું છે. જ્ઞાતા ધ્યાન ને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય, કોઈને આવડે છે? જ્ઞાતા ધ્યાન ને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન બહુ સારું છે. જિદેશ કરતા કરવે તમારો વિષય એવો તમે મોટા થયા ફરીથી ખરે મધ્યાને ફિરોઝાબાદમાં એક વ્યક્તિએ મારો ટાઈમ આપ્યો. મેં કહ્યું ભાઈ ત્રણ વગરનો ટાઈમ છે, પણ એટલી બધો તાપ ને ગરમી મથ પાડીએ તો ત્રણ વાગ્યાનો મેં ટાઈમ આપ્યો અને સવા બે વાગ્યાના આવીને બેઠા અને પાછી અંદર ના આવે બહાર બેસે, ત્યાં ત્રણ નો ટકોરો થયો ત્યાં અંદર પ્રવેશ કર્યો. આ ધ્યેયપૂર્વક નહીં છે શું એવો પ્રશ્ન કરનાર વ્યક્તિ પોણા કલાક પેલા વહેલા આવ્યા, એટલે ભાઈ જેને જરૂરત હોય એની વાત જુદી છે. ભેદમાં ભેદ દેખાતો નથી, ભેદ બધા અવસ્થુ છે. એ ગુરુદેવે નવમા પાના ઉપર કહ્યું કે કેવળ જ્ઞાન જે છે, પ્રશ્ન કહ્યો કે કેવળ જ્ઞાન તો સદ્ભુત વ્યવહારનો વિષય છે, એટલે જ્ઞાનનો વિષય છે એમ, સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે, નહીં છે ને એ જ્ઞાનનો અંશ છે, તો એનો વિષય શું છે કે કેવળ જ્ઞાનની પર્યાય ભેદ વિષય છે. તો પ્રશ્નકારે તો પ્રશ્ન કર્યો, ગુરુદેવે કહ્યું વ્યવહાર 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 એટલે અવસ્થુ લે, અવસ્થુ કહી કેવળ જ્ઞાનની પર્યાય ને અવસ્થુ કહી, ત્યાં મલ્ટી શ્રુતિને તો અવસ્થુ કહેવામાં કોઈ પ્રશ્ન જ રહેતો નથી. હવે અવસ્થુ કેમ કહી એવો એક પ્રશ્ન આવ્યો કે અવસ્થુ ગુરુદેવે કહ્યું નવમા પાના ઉપર એટલું છે કે બીજે ક્યાંય છે એમ ગણી જાય છે, પણ આ તો તમને અત્યારે ધ્યેર ગાતાનો આધાર આપું છું, આ વાતમાં સાંભળજો જરા છે બધા. આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો અશુદ્ધ નહીંથી જોતા નવ તત્વ વસ્તુ પણ દેખાય છે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો નવે તત્વો વસ્તુ પણ દેખાય છે, વસ્તુ હોય તો એ જ્ઞાનનું જ્ઞાન થઈ જ જાય છે. જૂની વાતો છે શું થાય, નવું તત્વ છે એને ભેદથી જો તો એ વસ્તુ થઈ, અને વસ્તુ થઈ તો એ જ્ઞાનનો વિષય થઈ ગયો, વ્યવહાર નહીં નો વિષય ભલે પણ જ્ઞાનનો વિષય થયો. પણ પંડિતજી લખે છે કે એ સિવાય જો અંદરમાં જોવે તો ચેતન ચમત્કાર માત્ર દેખાય છે, અંદરમાં જઈને જોતા તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. હોય તો દેખાય ને, અંદર સામાન્યમાં વિશેષ ક્યાં છે? સામાન્ય ઉપર દ્રષ્ટિ જયારે પડે છે ત્યારે સામાન્યમાં વિશેષ જ નથી, ઉત્પાદય નથી, તો ઉત્પાદયની ઉપાધિ રૂપ જે નવ ભેદો એ ક્યાં દેખાય? દેખાતા નથી એમ.
સામાન્યમાં દેખાય શકતા,
સામાન્ય દેખાય છે એટલું, વિશેષ દેખાતો નથી. દેખાય છે વિશેષમાં, પણ સામાન્ય ને વિશેષ કેવો ભેદમાં દેખાતો નથી. સામાન્ય વિશેષ પણ આત્મા થઈને એમાં જણાય છે બધું, આ સામાન્ય ને આ વિશેષ એવો ભેદ અભેદમાં જયારે જાય છે ત્યારે ભેદ દેખાતો નથી. હો તો હો કરે ભેદ, પણ ભેદ દેખાતો નથી. અભેદની દ્રષ્ટિમાં ભેદ ન દેખાય. એટલે આવશે ઘણો અમલ.
સામાન્યનું સ્વરૂપ જરા વધારે છે.
સામાન્ય એટલે ત્રિકાળી દઈ ગયો, જેમાં અનંત ગુણો રહેલા છે. એમાં અનંત ગુણો છે, એ સમય કે ખાન છે. નહીમાં તો દ્રવ્ય ગુણ પર્યાય અને સાપેક્ષ ધર્મો નિત્ય અનિત્ય એક અનેક એ બધું જ્ઞેયમાં છે. પણ આ ધ્યેયમાં તો એકલા ગુણો છે, ટંકોત્કીર્ણ. અને એ ધ્યેયનું લક્ષણ છે, પણ પ્રાણામિક ભાવ જ્ઞેય થાય છે એનું લક્ષણ છે શુદ્ધ ઉપયોગ, અને જ્ઞેયનું લક્ષણ છે ઉપયોગ. એટલે જ્ઞેયનું લક્ષણ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ એ ખરેખર અનુભૂતિના કાળમાં લક્ષણ છે. બાકી ઉપયોગ તો સામાન્ય બધાની પાસે છે, પણ ઉપયોગ અંદરમાં જઈને એ જ્ઞેય થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગ થઈને જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો અભેદ પણ થાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે, ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જ્ઞેય છે બધાની પાસે અને ધ્યેય પણ છે, પણ ધ્યેયનું ધ્યાન એક સમય થયું નથી, અને આવા જ્ઞેયનું જ્ઞાન પણ એક સમય પણ થયું નથી. આ જે જ્ઞેય થાય છે એમાં આનંદ આવે છે, ને બધું સામાન્ય જ્ઞેય છે ઉત્પાદિત ઉત્તર સત, એમાં આનંદ નથી આવતો જીવને. એવી અલૌકિક ચીજો છે. આમાંથી નહીં, પછી આમાંથી પ્રશ્ન થાય તો કહો. તે સિવાય જુદા જુદા અવલોકતત્વો કાંઈ દેખાતા નથી. એકલો સામાન્ય દેખાય છે. સામાન્યને અવલોકતો ને વિશેષને નહીં અવલોકતો. વિશેષ કેમ દેખાતું નથી? તો વિશેષ એમાં છે જ નહીં. સામાન્યમાં વિશેષ નાસ્તિ છે એવી અસ્થિ છે. અસ્થિ નાસ્તિ અને કાન છે. આ ભેદ જ્ઞાન પરક છે, ભેદ જ્ઞાન મૂલક છે. સામાન્યમાં વિશેષની નાસ્તિ છે. નાસ્તિ છે એટલે સામાન્યમાં નથી. ટંકોત્કીર્ણ જ્ઞાયક એક ભાવ જે ધ્યેય છે એમાં પર્યાયો નથી, અને પર્યાયમાં સામાન્ય નથી. સામાન્યને પર્યાય અડે નહીં, ને પર્યાય સામાન્ય અડે નહીં, એવું અંદરમાં છે બધું. હવે આગળ એમાં ઘણું છે લખેલું. તે સિવાય જુદા જુદા નહોતો તો કઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, જ્યાં સુધી આ રીતે જાણપણું જીવને નથી. જીવે નવ તત્વને જાણ્યા, પણ નવ તત્વને ધ્યેય બનાવ્યું અને નવ તત્વને જ્ઞેય બનાવ્યું, પણ નવ તત્વ ધ્યેય પણ નથી અને નવ તત્વ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. એ તો મનનો વિષય છે. નવ તત્વના ભેદો જ્ઞાનનો વિષય નથી. ગુણ કહેતા નથી કે તું મને જાણ, અને જીવ પણ ગ્રહવા ન જાય. બુદ્ધિ ગોચર ગુણને નવ તત્વના ભેદો છે એ ગુણમાં જાય છે. આત્મા એ ભેદને જાણતો નથી. આત્માનો વિષય તો એટલો અભેદ ટંકોત્કીર્ણ છે. જ્ઞાયક ધ્યેય અને જ્ઞેયમાં પણ એક, ધ્યેય પણ એક અને જ્ઞેય પણ એક. પરિશિષ્ટમાં એને એકમ કહ્યું છે. ગુણ પર્યાય સહિતનો આત્મા લક્ષણ લક્ષ લક્ષ અભેદ થાય છે અનુભવના કાળમાં, કથનચિત અભેદ. તો એને પણ એકમ કહ્યું. જ્ઞેય પણ એક અને ધ્યેય પણ એક. ધ્યેય એકમાં શું અને જ્ઞેય થાય છે એક, એમાં તો બેમાં એક. હા, એક બેમાં એક શબ્દ છે, સમયસારમાં છે. પેલો એક છે એમાં એકલા અનંત ગુણનો પિંડ છે. પરમ પારનામી ભાવ જે લક્ષણ કે નિજ પરમાત્મા દ્રવ્ય હું છું, એ એકનો અર્થ. પછી બીજો એક શબ્દ છે જ્ઞાન પ્રધાન કથનમાં પરિશિષ્ટમાં, એમાં પણ એક જ છે. એ એકનો શબ્દ શું કે લક્ષ અને લક્ષણ બેનો ભેદ દેખાતો નથી એવો જે જ્ઞેય થાય છે એ એક જ છે. ધ્યેય પણ એક ને જ્ઞેય પણ એક. ઈ બે એક નથી, ઈ એક જ છે. સમયસાર એટલે અમૃતથી ભરેલું છે. જ્યાં સુધી આ રીતે જીવજંતુનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ. વ્યવહાર દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ. જુદા જુદા નવતત્વોને માટે જૈન મત અનુયાયી થઈ ગયો છે અને વ્યવહારનો જે વિષય છે નવતત્વ એને માને છે, સત્યાર્થ માને છે. તો પ્રોટમલજી સાહેબ કે છે કે વ્યવહારને જે નિરૂપણ કર્યું હોય એને અસત્યાર્થ જાણી તેનું સિદ્ધાંત છોડી દેજે, એટલે વિજ્ઞાતનો દોષ લાગશે. નવ તત્વ સમ્યક દર્શનનો વિષય નથી. છે નવ તત્વને કહ્યું હોય તો એ વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે. નિશ્ચય શ્રદ્ધા પછી જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણવું જીવને નથી, ટાઈમ કાઢવો પડે આ બધું સમજવા માટે, શીખવા માટે, પોતા માટે ટાઈમ કાઢવો જોઈએ. ત્યાં સુધી તે વ્યવહાર નથી. જુદા જુદા નવ તત્વને માને છે, નવ તત્વને માનો છો કે આ માની છે બરાબર છે, એનું લક્ષણ કે બરાબર લક્ષણ માને, એનું ફળ કે બધું જાણીએ છે, ચૂકતે જાણી લીધું છે, કઈ બાકી નથી નવ તત્વ. અને કઈ ભૂલે ન પડે કે આગમમાં લીધું હોય એવો નહીં, નવ તત્વને જાણ્યું તો નથી, એને નવ તત્વને માને. જીવ પૂતગલના બંધપર્યાય દ્રષ્ટિથી જોજો, અમે જીવ અને પૂતગલ બે પદાર્થ જુદા જુદા છે. એક તો નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર, તેથી બને વિકવાદની બંધન કથા એકત્વમાં એક હોવા છતાં પરની સાથે જે સંબંધ કર્યો ત્યાં એને બંધ થઈ ગયો. ખલાસ સંબંધ વિનાનો વસ્તુ છે, વસ્તુ પરની સાથે સંબંધ કરતી જ નથી. પણ એ પર્યાયમાં સંબંધ થયો છે અને પર્યાયમાં સંબંધ ચૂકી જાય છે દ્રવ્યદૃષ્ટિ કરતા. એમાં કે બધું જીવ પૂતગલના બંધ પર્યાય દ્રષ્ટિથી આ પદાર્થ જુદા જુદા દેખાય છે. પદાર્થ નવને પદાર્થ પણ કહેવાય, નવને તત્વ પણ કહેવાય. અર્થ ને તત્વને જાણીને ઠરસે અર્થમાં આત્મા તે ઉત્તમ સુખને લેશે. ઠરવાનું ક્યાં? અર્થ ને તત્વ જાણ્યું, નવ તત્વને જાણ્યા, પણ ઠરવાનું ક્યાં? અર્થમાં જે ઠરશે. આમાં લીધું છો સમયસારો, સમયસાર એટલે વાત કરવાની નથી. 415 ગાથા છે. આ સમય પ્રાગ્રત પઠન કરીને સાંભળીને ન લેવાના, પઠન કરીને કેમ નહીં? એક પ્રશ્ન થાય છે કે પંચમ કાળમાં જ્ઞાનીનો યોગ દુકાળનો છે. જ્ઞાની હોય ત્યાં સુધી કે જ્ઞાની થવા મળવા હોય તો દુર્લક્ષ મળવા, અને કદાચ મળે તો ઓળખાણ કરે પણ દુર્લક્ષ. અને શાસ્ત્ર છે જીનવાળી, એ તો નીચે બોધક છે. જયારે તમે ઘરમાં બેસીને પણ શાસ્ત્રનું અધ્યયન કરો તો તમને માટે પઠન કર્યું ફેર પડ્યો નિમિત્તપણે. આ સમય પ્રાપ્ત પઠન કરીને અર્થ તત્વથી જાણીને જાણવું, જાણવું બેનું આવે છે, પણ ઠરવું બેમાં નથી આવતું, તત્વમાં નથી આવતું, માત્ર અર્થમાં જ ઠરે છે. અર્થ એટલે ચિકાળી દ્રવ્ય, તત્વ એટલે નવ તત્વો. અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા, અર્થમાં એટલે ચિકાળી દ્રવ્યમાં ઠરશે એકાગ્ર થઈને, જે સૌ ઉત્તમ તે થશે. ઉત્તમમાં ઉત્તમ સુખ એટલે શાશ્વત સુખ, સાચું સુખ એને પ્રાપ્ત થશે. પરમાણમાંથી એને નહીં કાઢતા નથી આવતી, અને નહીં ના આવડે ત્યાં સુધી નિશ્ચયનો પક્ષ એ ના આવે. વ્યવહારના વિશે વિના નિશ્ચયનો પક્ષ આવશે એમ શાસ્ત્રકાર કહે છે. અનાદિનો વ્યવહારનો પક્ષ લિંગી વેદરૂપ વ્યવહારનો પક્ષ. હવે જીવ પૂતગમના બંધ કરીએ રૂપ દર્શિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. જીવને પૂતગલની સાથે સંબંધ કરતા કરો સંબંધ છે, નિમિત્ત નિમિત્ત સંબંધ છે, જ્ઞાતા નહીં સંબંધ, કઈ ને કઈ સંબંધ નહીં ખાસ કરે. ભગવાન આત્મા તો સંબંધ રહીતો છે, એ જ્યાં સંબંધ દેખાણો હતા મિથ્યા તો ઉત્પન્ન થાય છે. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ત્રણ એક દો સુધી સંબંધ વગરની વસ્તુ છે એમ લખે છે. જીવ પુત્રના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ એમ આવી પર્યાય દ્રષ્ટિથી નવ ભેદ દેખાય છે, પણ જયારે શુદ્ધ નહીંથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે, એટલે એકલા આત્માને જોવામાં આવે જીવને, અને એમાં અજીવને નાસ્તી છે એટલે ન જીવ અજીવ ન દેખાય એવી સ્થિતિ આવે ત્યારે શું થાય? ઓ સમયસર સમયસર જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પૂજ પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ નથી. વસ્તુ નથી એટલે આ વસ્તુ છે નવે તત્વ. આ સમીક્ષાના ભાવાર્થમાં છે, ઘરે જીન માનજો વધારે. હું તો આમાં લખ્યું છે એ વાંચું છું. વસ્તુ નથી એટલે આ વસ્તુ છે. નિમિત્ત આગળ છે, નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા. નિમિત્ત અને નૈમિત્તિક નિમિત્તપણે બુદ્ધ કર્મનો ઉદય, નૈમિત્તિક અહીંયા પર્યાય નહીં, એ નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો એટલે પરનું લક્ષ છૂટી અને શ્રીકારીનું લક્ષ જયારે થાય છે ત્યારે પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિનો હતો એક સમયમાં છૂટી જાય છે. ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સ્થિત થઈ શકતી નથી. નવ તત્વ સ્થિત થઈ શકતા નથી. જીવને આની પર જો તો એકલો જીવ દેખાય છે, માં એકલો પરમાણુ દેખાય છે, છૂટો પરમાણુ, સ્કંદ પણ નહીં, અને એની પર્યાય પણ દેખાતી નથી. રાગ દેશ મોહની પર્યાય એમાં જે સ્કંદમાં થતી હતી કારમાંડુગડામાં, એ પરમાણુને એકલાને જુઓ ના એ એકલા જીવને જુઓ. જીવનું વિશેષ દેખાતું નથી અને પૂતગલનું વિશેષ પણ દેખાતું, કર્મનો વિશેષ નહીં બોલવાનું, પૂતગલનું વિશેષ દેખાતું. કર્મ એ પૂતગલનું વિશેષ છે, જ્ઞાનાવણ આદિ એ કર્મ છે ને, એ પૂતગલ પરમાણુનું વિશેષ નથી, સ્કંદનું વિશેષ છે. એટલું પરમાણુમાં કઈ એ હોય નહીં નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અદભુતથી પણ અદભુત વાતો છે. નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ પદાર્થ થઈ શકતો નથી. આગળ વસ્તુ તો દ્રવ્ય છે, નવ તત્વ વસ્તુ નથી. વસ્તુ તો દ્રવ્ય છે કે દ્રવ્યમાં તો દ્રવ્ય પર પ્રયત્ન આવી જાય નહીં આવે. જો સાંભળજી પૂરું ક્યાં મેં કહ્યું છે સાંભળતો ખરો પૂરું, કે વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. કયો? પરમપરાણામિક ભાવ. ચાર ભાવ દ્રવ્યની સાથે રહેતા નથી, એ પર્યાયની સાથે રહી છે ચારે ભાવ. અભ્યાસી હોય એટલે વધારે મજા આવે, નવો હોય અભ્યાસ તો કરવો, નવા હોય તો દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે. અનાદિ અનંત સ્વભાવ અને સ્વભાવવાન એ જુદા પડતા નથી. ત્યાં ત્યાં ભગવાન આત્મા, ત્યાં ત્યાં પરંપરાનો ભાવ છે. જ્યાં ત્યાં પરંપરાનો ભાવ ત્યાં ત્યાં શુદ્ધાત્મા રહેલું છે. તથા નિમિત્ત નિમિત્ત ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધને જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે જાણે વિદ્વાન થાય પંડિત થાય એ બધું ખરું જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં. નવને જાણ્યા પણ નવમાંથી એકને જે છુપાયેલી આત્મજ્યોતિ છે અંદરમાં એને જાણી નહીં, કેમ કે એને વ્યવહારનો નિષેધ નથી આવતો. નાનું બ્રિજ તો છે ને, જાણેલો બ્રિજ નામ તો છે ને, અને જાણેલો બ્રિજ્ઞાન ચોખ્ખું લેખું છે. બોલો, જાણેલો બ્રિજ્ઞાન છે એ નવના ભેદને થોડો વિતરાગ અંશ પ્રગટ થયો, થોડો રાગ અંશ બાકી છે, સાધક છે. સ્વિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો બ્રિજ્ઞાન લેખું છે, બરાબર છે. એને જાણે છે કોણ ભેદને? શું ભેદ ઉપર અતિ જ્ઞાન લક્ષ છે? એ તો પરદ્રવ્ય છે, એનાથી તો પરાણનું હાથમાં છે. એ બુદ્ધિગોચર છે, બધા ભેદો ગુણો બુદ્ધિગોચર છે. જ્ઞાન ગોચર તો એટલો આખો આત્મા છે. ધ્યેય પણ આખો ને જ્ઞાન થાય છે પણ આખો આત્મા છે. ભેદ કર્યો શું અને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું શું? શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય, પ્રગતિ રહી જાય. ભેદ ના જાણવા ગયા તમે ત્યાં સંકલ્પ દિશા આવે છે, રાગી પણ એક રાગ થાય છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે શુદ્ધ નહીં આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છે. એટલે વસ્તુ નથી નવ તત્વ, એટલે અવસ્તુ છે. એમાં નીકળ્યું કેશન આચાર્યમાં છે કે જાતા નવદોથી ગયા બાર છે, એમાં બહુ સરસ છે. એમાં શું લખે છે કે એનું અસ્તિત્વ જ નથી, અમલથી ઉત્પન્ન થયા હતા નવ ભેદ. અંદરમાં જઈને નાયકના દર્શન કરે છે ત્યારે નવ ભેદ દેખાતા, કેમ કે નવ ભેદની ઉત્પત્તિ તો પરના સંબંધથી થાય છે. એકલા આત્માને જઈને કરે તો નવ ભેદ ઉત્પન્ન થાય? પુનપાપ ઉત્પન્ન થાય? પુનપાપ ઉત્પન્ન થાય તો એને રોકાતા સવારે પણ ઉત્પન્ન થાય. માટે નવી તત્વ વસ્તુ છે, એનું અસ્તિત્વ જ નથી. એમ આ જે છે ને અવસ્તુ, એ એકદમ ટોપમોસ્ટ છેલ્લામાં છેલ્લી વાત છે. બસ આ જ્ઞાનીના હૃદયની છેલ્લામાં છેલ્લી વાત બહાર. એટલે એમ પણ કે તારા જ્ઞાનનું જ્ઞાન કોઈ નથી, પણ પરમેટી નથી, અનુકીધો નથી જ્ઞાનનું જ્ઞાન. એ બરાબર છે કે જ્ઞાનનું જ્ઞાન તો એટલો તારો આત્મા છે. એને જ્ઞાન બનાવવા જાય તો આ જ્ઞાન રહી જશે. તો ધર્માસ્ટિકાઈને જાણીશ તો અજ્ઞાન ઉત્પન્ન થશે. ધર્માસ્ટિકાઈ તારા જ્ઞાનનું જ્ઞાન નથી. છ દ્રવ્ય જ્ઞાનનું જ્ઞાન નથી. ધ્યાનનું ધ્યેય તો પ્રભુ નથી અમારું. ત્યાં સુધી તો અમે આવી ગયા છીએ, પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાન જયારે પરદ્રવ્યને બનાવશે ત્યારે પોતાનો શુદ્ધાત્મા ધ્યેય પણ નહીં બને અને જ્ઞાનમાં ધ્યેય પણ નહીં થાય. હોવા છતાં મારા માટે આ વસ્તુ છે. હોવા હો તો હો, આ થોડો કાલો છે, કોણ ના પાડે છે. એના અસ્તિત્વનું ક્યાં અહીંયા? આ તો કે છે કે તમે દર્શન કેમ થતું નથી કે છ દ્રવ્યને જાણનાર તે હું છું. એ મોક્ષમાં પ્રકાશ કરતા એ બહુ સારી વાત કીધી છે. ત્રિવેલી મુનિની ભૂલ બતાવી કે છ દ્રવ્યને જાણનાર છે ને એનો જે જાણનાર તે હું. છ દ્રવ્યને જ્ઞાન તો જાણતો જ નથી, ભૂતકાળમાં જાણ્યો નથી, વર્તમાનમાં જાણતો નથી. અજ્ઞાની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે ને એને જાણે છે છ દ્રવ્યને. લખ્યું છે દ્રવ્ય એમ કહેતો નથી છ દ્રવ્ય, કે તું મને જાણ. અને જીવ પણ અગ્રવાર ન જાય બુદ્ધિ ગોચર દ્રેગન પ્રબળ વ્યવહારનો પક્ષ હોય ને એટલે આ વાત બેસેની, પણ થોડોક નિશ્ચયના પક્ષમાં જો આવી ગયો હશે તો એટલીસ્ટ વિચાર તો કરશે કે આ વસ્તુ કેમ કરી, વસ્તુ જેને બેસી જાય થોડાક કાળમાં અનુભવ થશે. થોડાક પેલા પક્ષ આવશે પછી પક્ષ આવશે. વસ્તુ હોય તો જ્ઞાનરૂપ નહીં થાય ને, અવસ્તુ જ્ઞાનરૂપ નહીં ક્યાંથી થાય? મારા માટે બધી અવસ્તુ છે, મારા માટે તો વસ્તુ હોય તો એટલો આત્મા પોતાનો બસ બીજું હોય. વસ્તુ પહેલા જ્યાં ખ્યાલમાં ઘણી જગ્યાએ કઈ છે અવસ્તુ અને રાજને જાણે એવો જો સ્વભાવ હોય તો સમીકરણ થવું જોઈએ. અને ધર્માસ્તિકાય ચોક્કસ પ્રકાશકમાં સ્વને જાણે ને પરને જાણે તો ધર્માસ્તિકાય, પર પ્રકાશકને જાણે ધર્માસ્તિકાય ને તો એમાં તો દોષ શું કે અધ્યોષણનો દોષ? કેમ કે તારા જ્ઞાનનું જ્ઞેય નથી, એ જ્ઞેય છે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે, ભવનનો વિષય છે, પાંચ ઇન્દ્રિયનો વિષય નથી ધર્માસ્તિકાય. બંધ અધિકારમાં બંધની પરાકાષ્ઠા લખી છે. હું બંને મારું જવાળું સુખી દુઃખી કરું એ તો ભાવ બંધ છે, પણ પરને જાણું એ ભાવ પર છે. પછી પરને જાણવાનો કોણ તો નથી, તમારે ખોલી નાખો કોણ 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 છે એમાં, એ તમારે ખોલો, મારે નહીં કહેવાનું. એપ્લાય કરતો રહો, જ્યાં જ્યાં વ્યવહારને એનું કથન આવે ત્યાં ત્યાં કથન અસત્યા છે એમ જાણી એનું સિદ્ધાંત છોડજે. બે સૂત્ર વિકાસ નિશ્ચયની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યા જાણી તેનો શ્રદ્ધાનો વિકાસ કરજે, અને વ્યવહારની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય કે આત્મા બંને જાણે છે એવો વ્યવહાર થયો હોય ત્યાં અસત્યા છે એમ જાણી એનું શ્રદ્ધાન છોડજે. એટલે કે હું બંને જાણતો નથી, બંને કોણ જાણે છે? ચક્ષુ ગોચર છે, કોઈ તો ચક્ષુ ગોચર, કોઈ કર્ણ ગોચર, કોઈ ગ્રહણ ગોચર, કોઈ રસ ગોચર છે ખાટી મીઠી અવસ્થા, અને કોઈ તો સ્પર્શ ગોચર છે ડાડીઓની અવસ્થા, બોલી સુગંધ દુર્ગંધ અને છેલ્લે મન. પાંચ વિષય પર છે, મનનો વિષય પણ ખરેખર પર છે. છતાં કથનથી છ પરેમાં મનમાં આવે છે, નિર્ણયમાં આવે છે, મન દ્વારા નિર્ણય કરે છે, પક્ષમાં આવે છે, પરોક્ષનો દુઃખ થાય છે. એટલું બરાબર છે, મનવાળો પ્રાણી પામી શકે છે એ હેતુ એ બરાબર છે. પછી તો મન પાવે વિશ્રામ અનુભવતા કા નામ
સ્વાગત સુખ ઉપજે અનુભવ લાગુ માટે
અહીંયા મનનું કામ નથી. આ વસ્તુ કહીને ગુરુદેવે બહુ ઉપકાર કર્યો, ખલાસ ખૂણે ખાંચકે પણ જાણવાનો લોભ રહી ગયો હોય પરમો વસ્તુ છે કેને જાણો, વસ્તુ હોય તો જાણો એક દેખી જાણી રમી રહી સમય વિચારી. શુદ્ધ ઉપયોગ પર્યાય પરિણત આખો આત્મા જ્ઞાનરૂપ નહીં થાય છે. અપરિણામી જ્ઞાનનું ધ્યેય અને પરિણામી જ્ઞાનનું નહીં થાય છે. પરિણામીમાં શુદ્ધ પર્યાય ધ્યેય અશુદ્ધ પર્યાયમાં નથી આવતું. પણ જેને ધ્યેય થાય એને જ મેં થાય. પણ જ્ઞેયને ધ્યેય બનાવીએ તો પરિણામી આત્મા ઉપાધે છે. ધ્યેય મેં જ આત્મા થઈ જ્ઞે ક્યાં થઈ તો અજ્ઞાન થઈ ગયું.
એમાં
જે પ્રથમ થાય છે ને સાહેબ, ત્યાર પછી જ નહીં થાય છે. જે પૂર્વક જ્ઞે હો એ અનુક્રમ છે. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો. પછી આ સામાન્યની આંખ બંધ કરીને વિશેષને જો, પછી ત્રીજામાં સામાન્ય વિશેષને જો. હા, કઈ વાંધો નથી. પછી
અનુક્રમ બરાબર વ્યવસ્થિત
ક્રમભંગ કર્યો છે. જીવે ક્રમભંગ કર્યો છે. નવ તત્વને છ દ્રવ્યને જાણવામાં રોકાય. હો પેલા હો તો અહીંયા રોકાવાનું છે. પ્રાથમિક ભૂમિકામાં બધું હો. આજ કર્મ ને જાણે, સત્તાને એકસો કર્મ, પ્રકૃતિ જાણે, ઉદય બધું જાણે. જાણ્યા પછી તો એ જાણવું છે છોડવા માટે. આત્માનું જાણવું છે અંતર્મગ્ન થઈને એનો અનુભવ કરવા માટે,
ગ્રહણ માટે.
સાડત્રીસમાં કલશમાં આ જ લીધું છે કે વર્ણાતિથિ માટીને રાત દેશના પરિણામ કેટલા થાય છે તે બધા ઉદગમના પરિણામ છે. અને આ પુરુષથી એટલે આત્માથી ભિન્ન છે. તેથી અંતર્દૃષ્ટિ વડે જોનારને, સાધકને એક ચૈતન્ય ચમત્કાર માત્ર શુદ્ધાત્મા દેખાય છે. બીજા ભિન્ન ભિન્ન ભાવો કોઈ દેખાતા નથી. ભિના ભાવા નો દ્રષ્ટા ભિન્ન છે માટે દેખાતા નથી. એમ ભિન્ન છે અહીંયા પૂર્વિરામ નક્કીનું દેખાતા નથી. અહીંયા પૂર્વિરામ છે. ભીનપણે જાણીએ તો શું હતો? ભીનપણે પણ એને જાણવું છે ને. અમે ક્યાં ઉપાધિ કહીએ છીએ? એના બાવા દ્રષ્ટા આત્માથી ભીન છે. તેથી મને કોઈ ભાવ દેખાતા નથી. તો શિષ્ય કે અમે એકાદ થઈ જશે. એકાંત થતો હોય તો મને થાય. અમને તો આનંદ આવે છે. મને એકાંત લાગે છે, અમને આનંદ આવે છે. સમય કે કાંત પૂર્વક અને કાંત થાય થાય ને થાય. આત્મામાં શ્યારભાવનો અભાવ છે. પણ અનુભવ જ્ઞાનમાં તો શ્યારભાવનો સદભાવ છે. આવું જૈન દર્શન છે. એમાં એકાંત ક્યાં થયું? સમય કે કાંત પૂર્વક એકાંત થાય. બે ગુરુ નહીં, બે પૂર્વક નહીં. કયો કે સમય કે કાંત પૂર્વક અને કાંત કયો? એક જ વાત છે. એક વાતી
વાંચી
નહીં તો સહજ થઈ ગયા છે. પુરુષાર્થ તો ધ્યેયનો છે. ધ્યેય તરફ પર નથી ઢળે છે. અનુભૂતિ થઈ જાય છે. એ અનુભૂતિમાં બધું જેમ છે એમ જણાય છે. આ ખૂબ નહીં જણાય. જેટલો કેવળ જ્ઞાની જાણે આત્માનું, એટલું જ શુદ્ધ જ્ઞાની જેટકો વર્ણ્યો એટલું જ જાણે શુદ્ધ જ્ઞાની. એમાં બેમાં જાણપણામાં કંઈ ફેરફાર નહીં. બેનું ધ્યેય એક અને જ્ઞેય પણ પૂરું કઈ નથી. જયારે ગતિમાં સમય પ્રશ્ન થાય છે. એમના બાવા રૌદ્રતા ભીન છે માટે મને દેખાતા દેખાતા નથી એટલે અવસ્થો છે કે નહીં મને દેખાતા નથી તો લોકો મને દેખાય છે તો તને દેખાય તો બોલે દેખાય મને હું ક્યાં તારા માય હોઈશમાં હું કઈ તને કહેતો નથી હું મારી વાત તને કરું છું તારી વાત તું જાણ મારે તને સમજાવવાનું મારે રોકાવાનો ટાઈમ નથી એકને લાલ દેખાય છે પટીક મણી એકને સફેદ દેખાય છે બે ઝઘડો કર્યા કરે છે એમાં ત્રીજા આવ્યા ભાઈ કે છો બે ને ઝઘડો કે ભાઈ મારા બે ની વાત સાંભળો ધ્યાન દઈને સાંભળજો હું કહું છું લાલ છે આ પટીકમણી નહીં આ કાચ છે લાલ છે આ ભાઈ કે છે સફેદ 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 હવે મને મારી આંખ ચોકી છે મોતિયો આવ્યો નથી એકદમ ઝીણી કોઈમાં દોરો પરોવી દઉં એવી તમારી આંખ છે અને કહું છું કે આ રાતો 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 દેખાય છે અડધો ભાગ રાતો અને અડધો સફેદ નહીં હું આખો રાતો કહું છું બોલો કે આખો સફેદ કહું છું બે ને પીડો મોટો મોટો એમાં ગુરુદેવ ત્યાંથી નીકળતા હતા શું આ બે છોકરો ભજીઓ કરે છે કે સાહેબ પ્રભુ અમારા બે નો દેવળો તમે બટાવી દીધું પછી કે સફેદ જ છે તો હવે એકને લાલ દેખાય છે ને એકને સફેદ દેખાય છે એનું કારણ અમને બતાવો મને લાલ દેખાય છે એનું કારણ મને બતાવો અને એને સફેદ દેખાય છે એનું કારણ મને બે વાત મને સમજાવો ને તો હું એ સમજી જઈશ કે એ પર્યાય ને જુએ છે એટલે એને લાલ દેખાય છે બીજો પર્યાય ને જોતો નથી લાલ ને તો ફૂલને તો જોતો નથી એના પ્રતિભાતને જોતો નથી એટલે પ્રતિભાત જેમાં થાય છે નિર્મળ પર્યાય એને જોતો નથી એ તો ત્રિકાળી દ્રવ્યને જોવે છે અને જ્યાં એ દ્રષ્ટિ એને જોવે છે ત્યાં એને દ્રવ્યનું પર્યાય બધું નિર્મળ દેખાય છે સાચો છે દ્રવ્યદૃષ્ટિ વાળો સાચો છે પર્યદૃષ્ટિ વાળો ખોટો છે આત્મામાં રાગ થાય છે એમ અનુભવથી ઈચ્છા રાગ થાય ને દુઃખ થાય છે આ નારકના જેવો કેવા દુઃખી જોઈ લો શું દુઃખી નથી થતા એમ કરીને જ્ઞાની ની હામે પાયો ચડાવીને થોડા કાળમાં તો 2000 સાલે પૂરા થશે જ્ઞાની ની વાત સાંભળવી બેસાડવાનો પ્રયત્ન કરો ન બેસે કઈ નહીં આજે ઓછું બેસે કાલ વધારે બેસે કઈ હું સાચો છું અને જ્ઞાની ખોટા છે એ બરાબર નથી બીજો એક વિષય તો રહી ગયો ઉભ્યા બાકી એ કહેતા હતા કે મારે ઉભ્યા બાકીનો પ્રશ્ન કરવો છે અવસ્થોને પ્રશ્ન કરવો છે કરજો કે ટ્રણમોલ સાહેબે એક ઉભ્યા વાસીનો પ્રકાર સાતમો અધિકાર છે ને એમાં લખ્યું છે ઉપર બતાવો કે જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનો આદિવ લખે છે કે આ જીવને સૂક્ષ્મ મિથ્યા તરીકે છે છોડતો ઘણો કચરો કાઢી નાખ્યો પણ સર્વજ્ઞ ભગવાને બે નહીં કહી છે અને બે નહીંનું પ્રતિપાદન ચાલ્યું છે આગળમાં અને નહીં છે પાછો હોશિયાર બહુ છે નહીં છે એ સંવિજ્ઞાન બ્રહ્માંડ જ્ઞાન એનો એક અંશ નિશ્ચય નહીં ને બીજો અંશ વ્યવહાર નહીં છે એમ એટલે બે નહીંનું પ્રતિબંધન છે એટલે કોઈ નહીં છોડી જાતી નથી અને બે નહીં સમાન પણ અમને સત્યાત લાગે છે ત્યારે ટંડરમણ સાહેબે બે સૂત્રની રચના કરી શરૂઆતમાં સાતમા અધિકારમાં ઉભ્યાભાસીના પ્રકરણની અંદર બે ચાર પાંચ લીટી કરી ફટ આ સૂત્ર બે સૂત્ર લગાવ્યા નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય કે આત્મા કરતા છે સત્ય છે, આત્મા જાણનારને જાણે છે પરને જાણતો નથી. નિશ્ચયનું કથન સત્યાત્મા છે અને વ્યવહારનીના કથનમાં આત્મા આગળ કરે છે. ભેદજ્ઞાન થાય, ભેદજ્ઞાન થાય ત્યારે વિતરાય ભાવને કરે અને વિતરાય ભાવની પર્યાયની જાણે, પર્યાયની કરે અને પર્યાયની જાણે વ્યવહારની છે કે જે વ્યવહારનીનું કથન છે. પર્યાય પર્યાયને કરે છે અને જ્ઞાન પર્યાયને જાણતું નથી. અરે પણ ભેદ અવસ્થું જે હું જાણું ક્યાંથી એને વ્યવહાર નહીં વળે ભેદ નિરૂપણ કરવા માંગ્યું હોય તેને અસત્યાર્થ જાણી, જૂઠું જાણી તેનો શ્રદ્ધા છોડી દેવી. ચારે બાજુ એપ્લાય કરવા જેવી વાત છે. સફળ પ્રકાશક વ્યવહાર છે, નિશ્ચય નથી. એમ નિયમસારની 159 ગાથા ઘેરે ઘેરે વાંચી લીધી. પરાશ્રિતો વ્યવહાર એ સૂત્ર ટાંકીને પછી સર્વજ્ઞ ભગવાન નિશ્ચય સ્વને જાણે છે, વ્યવહારે લોકાલોકને જાણે છે. બે છે ને પ્રમાણ ગુરુદેવ અર્થ કર્યો કે નિશ્ચયમાં સાથે વ્યવહાર ભેગો ને એટલે વ્યવહાર થઈ ગયો. પ્રમાણ પ્રમાણ જેનું લક્ષણ વ્યવહાર આજે કહે છે કે બહુ ટેકમાં સારી, બહુ સારી વાત થાય. બ્રહ્મણ પૂજ્ય નથી, દેવસેન આચાર્ય ભગવાન કહ્યું કે શિષ્ય કહે છે કે પ્રમાણ તો પૂજ્ય હોવું જોઈએ, કેમ કે એ નિશ્ચય નહીં કરતા એનો વિષય અધિક છે. નિશ્ચય ને ગ્રહણ કરે છે અને વ્યવહારને ગ્રહણ કરે છે. સર્વગ્રહને બે નહીં કહે છે, બે નહીં ગ્રહણ કરે છે. તો તમે એકલી નિશ્ચય નહીં પૂજ્ય છે એ કેમ કહો છો? એનું કારણ એવું છે કે પ્રમાણ જેનું લક્ષણ છે એવો જે વ્યવહાર એ વ્યવહારનો નિષેધક નથી, તેથી વ્યવહાર ક્રિયા રોકી શકવો અસમર્થ છે. અને નિશ્ચયની વ્યવહારનો નિષેધ કરી વ્યવહારની ક્રિયા રોકાઈ જાય છે અને નિશ્ચયનીમાં આવતા એ નિશ્ચય નહીં તો આત્માની સમીપે લાવી લાવી પક્ષાતી ગ્રહણ કરી આનંદની અનુભૂતિ કરાવીને પછી ચાલી જાય છે, ત્યાં સુધી ઉભી રહે છે. ચક્રવર્તી પાસે કોઈ ગયા ભાઈ પટાવાળો કે પટાવાળો કે અંદર આવને તો અહીંયા સુધી મારું કામ હતું, તમને દરવાજા સુધી લઈ ગયું, તમે દરવાજા ગયા જાય અંદર મારો અંતમાં પ્રવેશ થતો નથી. ગયા એવી ચીજ છે. ઇફાનો આપણે છપાયું છે, ઘણી વાર એની ચર્ચા થાય છે. બ્રહ્માંડની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું. બ્રહ્માંડનો લોભ અને નિશ્ચયાભાસનો ભય નિશ્ચયાભાસ થઈ જાય છે. માથે તારી માથે ગુરુ છે, નિશ્ચયાભાસી કે વ્યવહારાભાસી રહેવા દે ને. અરે ઉભ્યાભાસી થતો નથી. થોડીક મહેનત મારી પોતાની સ્વતંત્રપણે મહેનત મારી એ બધું એ માનવા લખે ઉભ્યાભાસીના પ્રકરણમાં એટલું કે નિશ્ચય નહીં વ્યવહાર નહીં બેને સત્યાર્થ માને છે એને વ્યવહારનો નિષેધ કરતો નથી. પછી સ્થૂળ અપેક્ષા એ બધી વાત લખી છે. સૂક્ષ્મ જે નિશ્ચયની જ્ઞાન આત્માને જાણે છે અને વ્યવહાર બે પરને જાણે છે, સમજી એવો પાઠ છે. તો વ્યવહાર ને પરને જાણે છે એમ લખ્યું છે તો એનો નિષેધ નથી આવતો. રાગનો કરતા નથી એને છતાવી ગયું, પણ રાગનો જ્ઞાતા પણ નથી આવતો. એટલે એનું જ્ઞેય શું? રાગ પર્યાય, પર્યાય જ્ઞાય બન્યું તો ભગવાન આત્મા જ્ઞાય જ્ઞાય ક્યાં રહ્યો? થાય જ નહીં ને, ઉપયોગ ક્યાં રહ્યો? અને સ્વને જાણવું ને પરને જાણવું તો સ્વભાવ છે, પણ સ્વભાવ છે તો ધર્માર્થી કહીને જાણતા મિથ્યા તો એવું ક્યાંથી? કાં તું ખોટો ને કાં કુંકુદા તેરે ખોટા, બેમાંથી ખોટા હોય. આ તો સમયસારમાં લખ્યું છે છે કે નહીં? સમયસારમાં તો જાણેલો પ્રશ્ન છે. ફરી કોણ જાણે છે તો તપાસ કર, ભેદગ્રાહી કોણ છે? કોણ ભેદને ગ્રહણ કરે છે, ગ્રહણ કરે છે, જાણે છે? મનનો વિષય છે, જ્ઞાનનો વિષય. આત્માનું જ્ઞાન અભેદ આત્માને જાણવાનું છોડી પરને જાણવા જતો જ નથી, ગયો નથી, જવાનો પણ નથી. એવું જયારે અંદરમાં અભેદનું દ્રષ્ટિના વિષયને જોરાવશે ત્યારે દ્રષ્ટિ અભેદ થઈને અનુભવ રહેશે. સફળ પ્રકાશકમાં તો સ્વરે જાણે પરને જાણે, તો પરને જાણવું આવી ગયું. છદ્રવીને ધર્માથી કયા દિન જાણે છે જ્ઞાન, તો એમ માને કે છદ્રવીને હું જાણું કે આ થાય ત્યાં મિથ્યા દ્રષ્ટિ જો. સર્વજ્ઞ ભગવાને કહેલા છદ્રવીએ એને હું જાણું, જીવડાના ચોરને ફાંસીની સજા સાહેબ વધારે પડતે લાગે છે. વિદ્યાર્થીનો નાના નાનો ઘણીઓ પ્રશ્નો છે. વ્યવહારનો નિષેધા વિના નીચેનો પ્રશ્ન થયા, અને વ્યવહારની ના વિષયમાં રોકાયેલા એને ભેદજ્ઞાનની શક્તિ મેળાઈ જાય છે, અને નિશ્ચયના પક્ષમાં આવતા એની ભેદજ્ઞાનની શક્તિ ઉગડી જાય છે, અને ભેદજ્ઞાનની શક્તિ ઉગડતા અભેદ તરફ એનું વલણ વધી જાય છે. અભેદ તરફ વધતા એને કોઈ અપૂર્વ નિર્ણય આવી જશે, અને પછી પક્ષાત ગ્રહણ થઈને અનુભવ કરશે, કરશે કરશે ને કરશે. તો વ્યવહારનો નિષેધ આવવો કઠોળ છે. વ્યવહારના પક્ષમાં જેટલા જીવો રોકાય બધા રોકાણા વ્યવહારના, એમ શાસ્ત્રકાર કહે છે. એ વ્યવહારના પક્ષમાં રોકાયેલો જીવ જે છે એને ભેદ જ્ઞાનની શક્તિ મેળાઈ ગઈ છે, સમજણ એને સ્વપ્નની એકતા છે, ભેદ જ્ઞાનની શક્તિ મેળાઈ ગઈ છે. એને જયની ખબર નથી ને જ્ઞેયની ખબર નથી, બે ની ભૂલ છે. પણ જો પોતાની યોગ્યતા અને ગુરુ ગમે વિચાર કરીને પોતે નિશ્ચયના પક્ષમાં આવે તો ભેદનાની શક્તિ ઉગડી જાય છે, ભલે સવિકલ્પ છે. ભેદનાની શક્તિ વિધિ નિષેધમાં આવે છે, વિધિ નિષેધમાં આવ્યા પછી નિષેધનો વિકલ્પ એનો અનુભવ અને સ્થિતિ ઘટતી જાય છે. નિષેધનો જે વિકલ્પ આવે છે ને રાગનો અનુભાગ અને ઇન્દ્રિય જ્ઞાનનો અનુભાગ અને સ્થિતિ બે ઘટે છે. નિષેધમાં જીવો પછી નિષેધના વિકલ્પે છૂટી જાય છે અને વિધિના વિકલ્પમાં આવે છે, અને વિધિના વિકલ્પમાં આવતા આવતા એને આત્મસન્મુખતા, મન આત્મસન્મુખ થઈ જાય છે, અને આત્મસન્મુખ પર થતા અભેદનો પક્ષ આવે છે. ભેદનો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે, અભેદનો પક્ષ આવે છે. એ પક્ષ આવતા પછી કોઈ એવી પડે અપૂર્વ પક્ષે આવે તો પછી જીવ ચોક્કસ પક્ષાતિકરણ થાય અને અનુભૂતિ થાય થાય થાય. ચારસો 49 બોલમાં છે એ બાર વિડીયો પુસ્તક એમાં છે. સમ્યક દર્શન તો થયું નથી જીવને એમ લખે છે, પણ એને નિશ્ચયનો પક્ષ સુધરીનો પક્ષ પણ કદી આવ્યો નથી, કદી આવ્યો નથી. વ્યવહારનો પક્ષ અનાદિનો છે અને સુધરીનો પક્ષ કદી આવ્યો નથી. ભૂતકાળ તો સાહેબ આપણે જાણી લીધું આપે કે હા મેં જાણી લીધું તો એ ઉભો છો ને એમને જાણી લીધું કારણ ટેકાણો નથી અરે વાણીમાં પણ નિશ્ચય નહીં ના આવે હજી વચનમાં પણ ના આપવું હોય તો એને ભાવમાં ક્યાં છે કોઈનું હમણીશમાં નીચે બાજુ ગયે ભલે કઈ કોઈનું હમણીશ માંગો નહીં વ્યવહારના પક્ષવાળા તો એમ જ કહેશે કે તું નિશ્ચયાબાજુ થઈ જાય શુદ્ધ છો શુદ્ધ છો શું કર્યા કરે સમજી ગયા કઈ મારી માથે ગુરુ બેઠા છે અને ગુરુ પાસેથી બે વાત સમજી છે બે પડખા સમજ્યા પછી વ્યવહારને જાણકારું કરીને પછી વ્યવહારનો નિષેધ કરો વ્યવહાર નહીં નો વિષય હોતો હો એ ઉપાધિ નથી શ્રદ્ધાંત છોડવાનું કહ્યું છે વ્યવહાર નહીં છોડવાનું ક્યાં કહ્યું માલિક છે વ્યવહાર નહીં વળે જે નિર્ગુણ કરવામાં આવ્યું હોય તેનું અસત્ય છે જાણીને એનું શ્રદ્ધાંત છોડજે વ્યવહાર છોડવાનું ક્યાં કહ્યું છે શુભ ભાવ તો આવે ભગવાનની ભક્તિ પૂજા ધ્યાત્રના વિકલ્પો એ પણ આવે સમજી ગયા લૌકિક વ્યવહાર આવે અને લોકોત્તર વ્યવહાર કોણ કોણના ભેદ તો વિકલ્પ પણ આવે એ વ્યવહાર છે પણ એ ભેદ છે એ શ્રદ્ધાનો વિષય નથી શ્રદ્ધા છોડી દેજે પરિણામ રહી જશે વ્યવહારની નો વિષય પણ એ વિષય મારો નથી મારો વિષય એનાથી જુદો છે આ તો હવે અંદર ઠરવાની વાતો બધી છે હવે જાણવાની વાતો બહુ બહાર આવી ગઈ હવે ક્યાં સુધી પણ અવસ્થોને ક્યાં સુધી જાણીશ તો અવસ્થોને જાણતા જાણતા વસ્તુ ક્યારે જણાશે
ક્યારે
નહીં
વસ્તુ જ નથી ક્યાં થઈ
પણ અવસ્થોને અવસ્થુ તરીકે જાણીએ કે નહીં
હાથમાં રહી ગયા ના જાણે છે હાથમાં રહી ગયા જાણે છે
જાણે છે રહી ગયા અવસ્થો નહીં હોય
વસ્તુ હોય વસ્તુ વસ્તુ હોય રાતમાં રહી ગયા
બરો બીજા કોઈને કઈ પ્રશ્ન કરો તો કરો રૂપિયા પાછળની વાત આવી ગઈ આવી ગઈ
પ્રશ્ન તો સાહેબ ઉઠો હતો પણ હવે એનો તો પૂછ્યા પેલા જવાબ આવી ગયો હવે પ્રશ્ન ઓલો અંદર નથી કે પ્રશ્ન પૂછ પ્રશ્ન પૂછ પણ આ તરફ જવાબ આવી ગયો આમ પડતો
એનો ફોન હતો ખબર એટલે આપણે આ મંદિરમાં બેસીને ચર્ચા થોડી કરી હતી સમજી ગયા પણ એનો જરા આપણે પૂછવું છે પૂછ્યો પૂછ્યું કે આ જીવન છે
કદમોમાં ધારી દેવું હતું સાધનું નારકનું કારણ નહીં ને મનુષ્યનું કારણ નહીં પણ એમાં પછી તો વાંચ્યું એ ગુરુદેવ પ્રવચન વાંચ્યું એની અંદરમાં ગુરુદેવનો સ્પષ્ટ ખુલાસો છે કે એને ખબર છે કે હું અત્યારે મનુષ્ય છું પછી દેવ છું એની ખબર છે પણ એ વ્યવહારનો વિષય છે એ મારા
મનમાં એનું
એનું કારણ નથી એટલે એ વ્યવહારનો વિષય હો તો એ મુક્ત હું ત્યાં એ આવી ગયું આપણી પાછું આપે કીધું કે વ્યવહારના વિષયને રહેવા દેતું હું એ પ્રકારે આપો
કે જાણવા માટે તો ખરો ને વ્યવહારનો વિષય આદરવા માટે કંઈ ઉપાધિ નથી બરાબર
એનો નિષેધ કરવા માટે
પણ જાણવા માટે તો ખરીને વ્યવહાર નહીં
તકલીફમાં પડી જાય એટલું ઓછો સાહેબ પડે નહીં તો માટે મૂળ હોય ત્યારે
જણાતું નથી એનું નામ અવસ્થિત
જણાતું નથી
અવસ્થિત
એના માટે કૌષ્ટિકા કરે બહુ સારી વાત કરી છે કૌષ્ટિકાકાર છે ને એ અનુભવનો રસ્યો પુરુષ થઈ ગયો અનુભવ પ્રધાન તેની વણી આવે છે. તો પોતાની અનુભવથી બહાર નીકળ્યા અને શિષ્યને કે છે કે રાગ છે ને એ અનુભવના કાળમાં દેખાતો નથી, કારણ કે બિન છે, આત્મામાં નથી. એટલે અનુભવમાં એ આવતો નથી, રાગ બિન છે. સાહેબ બિન છે કે આ બિન છે? તો મારો એક પ્રશ્ન છે કે બિન છે તો વસ્તુ પણે છે કે અવસ્તુ પણે? બિન છે તો વસ્તુ પણે કે તો બિન તો રહ્યું કે નહીં? એવો જવાબ રાખો, અવસ્તુ છે. જા અંદર માં જઈને જોઉં છું તો રાગ વસ્તુ કઈ દેખાતી નથી. કે સાહેબ રાગ ના દેખાય તો કઈ નહીં, પણ વિતરાગ ભાવ આનંદ આવ્યો પર્યાયમાં, એ પર્યાય તો દેખાય કે નહીં? કે ના, એ દેખાતી નથી અંદર. અરે આનંદ ની પર્યાય દેખાતી નથી? ના, અમને તો આનંદભાઈ આત્મા જણાય છે, એટલી વાત તારી સાચી છે. બાકી એ ભેદ કરીને હું આનંદે જાણું, એ અતિન્દ્ર જ્ઞાન નો ગર્વ નથી ભાઈ. ઇન્દ્રિયમ થઈ જશે ભેદ કરીને. આ પ્રકારની વાત એકલા અનુભવ થાય કેમ, પણ અનુભવના કાળે શું જણાય ને શું ન જણાય એમ. જીવને ભૂતકલ કઈ જુદા જુદા દેખાય છે ત્યારે આ નવ તત્વ કઈ વસ્તુ નથી, અવસ્તુ છે. બીના બાવા નવ દ્રષ્ટા ચાણતી સુધો અને રાગ ભીન છે વસ્તુ કે અવસ્તુ, એ મને કળશ યાદ
નથી.
ભિન્નતાનો ભાવ અર્થ એ જ કળશ ચાણકી, એ કળશ ટીકામાં વસ્તુ છે કે અવસ્તુ કે અવસ્તુ છે રાજ, પણ મિથ્યા તો ઉત્પન્ન જ નથી થયું. પછી એને ક્યાં વસ્તુ કેવી રીતે કહેવી? અનંતાનું બધી કસાય ઉત્પન્ન જ નથી. હોય તો જાણેલો કહો ને કે છે જ નહીં અવસ્તુ. તો સાહેબ અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ તો વસ્તુ છે કે નહીં? એને લાડ રહી છે વ્યવહારને, પરિણામને કરવું ને કા પરિણામને જાણ બે દોષ છે, કરતા બુદ્ધિ અને કાંતા બુદ્ધિ. છ કે સેટે તો બહુ સરસ કામ કર્યું છે. તારા જ્ઞાન કોઈ નહીં નથી, દેવગુરુ શાસ્ત્રની અનુતા સિંધુ તારા જ્ઞાન નું નહીં નથી. એક આત્મા જ નહીં છે, ત્યાં નહીં નો પાઠ છે. એ ગુરુ નહીં થાય છે તો ત્યાં નહીં નો પાઠ છે. બસો એ પોતે જ્ઞાતા જ્ઞાનની નહીં એનો ભેદ દેખાતો, જ્ઞાતા જ્ઞાનની નહીં નો ભેદ દેખાય નહીં તો આ જ્ઞાતાને ગુરુ નહીં. હજી તો ઓળું નહીં ને ઉજ્ઞાતા કે પ્રાંતિ છે, વ્યવહારે નથી ક્રાંતિ સમજવા તો બેઠો થતો નથી, એવું નિંબર થઈ ગયું છે. ગોળી ખેલાવીને આપણે સુગંધ લઈએ છે, ફૂલી પોતાનું રાખી સમુસર નહીં ગયો, પોતાનું રાખી ઘોરે હાથે આવ્યો. કરો.